பிரம்மானந்தம் பரமசுகதம் கேவலம் ஞானமூர்த்திம் துவந்த்வாதீதம் ககனசத்ருஷம் தத்வமஸ்யாதிலக்ஷம் ஏகம் நித்யம் விமலமச்சலம் சர்வதீ சாட்சிபூதம் பாவாதீதம் த்ரிகுணரஹிதம் சத்குரும் தம் நமாமி யோகிராஜம் நமாமி. ஆவி திவ்யமூர்த்தி பிரம்மானந்த கரியோன சர்வனை ஆப்பியோ பரம சுக பாமியான சர்வனை வேச்சியா திரிகுண ரஹிதம் குணாதீத அவஸ்தா ம 24 கல்லாக் விஹரனாரா આપણા સૌના એવા જીવન પ્રાણ પ્રભુને રોમ રોમમાં ધાર્યા, ગુરુને સર્વોપરી ભાવે સેવ્યા. યોગીજી મહારાજ, મારો આત્મા 16 વર્ષની ઉંમરે જ્યાં બંનેની દ્રષ્ટિ એક થઈ, યોગેજી મહારાજે એમની આંખમાં આંખ પરોવી, તે દિવસથી સાહેબજીના શબ્દોમાં એમ કહીએ, સાહેબજી એમ બોલ્યા કે જે દિવસે યોગી બાપાએ મારી આંખમાં આંખ પરોવીને મારી સામે દ્રષ્ટિ કરી, તે દિવસથી હું મારો પોતાનો ના રહ્યો, હું યોગીજી મહારાજને સોંપાઈ ગયો. તે દિવસથી આજ પર્યંત સોંપાઈ ગયો એનો અર્થ, તે દિવસે આ વાત સાહેબજી કરતા હતા ત્યારે સમજમાં નહોતી આવતી, પરંતુ આજે જ્યારે સ્મૃતિના પાછલા પાના ઉઘાડીએ છીએ ત્યારે એ દિવ્ય પુરુષ તે દિવસથી આંખમાં આંખ પરોવી એમના હૃદયમાં પ્રભુ સ્થાપ્યા, બ્રહ્મ સ્વરૂપે વર્તતા તે દિવસથી કરી દીધા. સંબંધમાં જે આવ્યા એ સર્વને એમને કેવળ પ્રભુ આપ્યા. પોતાની સાથે સ્કૂલમાં ભણતા હતા, વર્ષો પછી એમને શોધી કાઢ્યા, એમને પોતાની પાસે બોલાવ્યા, એમના મસ્તક પર હાથ સ્થાપ્યો, એની સાથે એ સૌને એવી અનુભૂતિ થઈ કે મારા હૃદયમાં પ્રભુ બિરાજ્યા. એ વડોદરાના બાલુભાઈ તલાટી હોય, એ અમદાવાદના સૂર્યાભાઈ હોય, અમારા વિષ્ણુદાદા હોય, અમારા ઝેવરના બચુભાઈ હોય, એવા તો કેટલા બધા યુવાનો બાળકો હતા એ જે પરિચયમાં આવ્યા, યુવાનો જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે પરિચયમાં આવ્યા, એ સૌને પોતે ભગવાન આપવાનું કાર્ય તે દિવસથી કર્યું. આજ પર્યંતે ચાલુ છે. નાના મોટા, સ્ત્રી પુરુષ, કોઈનો પણ ભેદ રાખ્યા વગર એમને કેવળ આત્માનું દર્શન છે. આજે સવારમાં અહીંયા આવ્યો ત્યારે સભામાં નામ ભૂલી ગયો દાદાનું, સાબરકાંઠા વિસ્તારમાં વર્ષો પહેલાં હું આવીને સભામાં બેઠો હતો. સાહેબ દાદાએ દૂરથી મને જોયો, મારી બાજુમાં જે બેઠા હતા એમને પૂછ્યું કે આ તમારી બાજુમાં છે કોણ છે, એટલે એમને એની ઓળખાણ આપી. સાહેબ દાદા ઉપર બોલાવો, ઉપર બોલાવ્યા. સાહેબ હું કંઈ બહુ મોટો ભક્ત નથી, તો તમે ભલે ના હો પણ મને તમારામાં ભક્તના દર્શન થાય છે. ગળે લગાડ્યા એ આજે પોતાના અનુભવની વાત કહેતા હતા. તે દિવસથી આજ પર્યંત સાહેબજી આવા જે કોઈ કાર્યક્રમનું આયોજન કરે હું આવીને એનો લાભ લઉં છું. મારા હૃદયમાં આ સંત પુરુષનું મહાત્મ્ય બહુ છે. મારા સગાવાલાને, સ્નેહીઓ, સંબંધીઓને પણ આ વાત જ્યારે કરું છું, બ્રહ્મની જ્યારે મંગાવું છું, સાહેબજીનું પ્રવચન વાંચું છું, એનું મનન ચિંતન કરું છું, મારા જીવનમાં એ પરમ સત્યો સાકાર કરવા માટે હંમેશા પ્રભુને પ્રાર્થના કરું છું. સાહેબજીને પોતાના સંબંધમાં આવે એ સર્વને, એમની સામે આવીને ઊભા રહે, એની સામે આવીને ચરણ સ્પર્શ કરે ત્યારે એના આત્માનું દર્શન છે. કેટલા જન્મોથી એ પ્રભુનો સંબંધ આત્માને છે, આજે એ આત્મા કેવી સ્થિતિમાં વર્તે છે, જુએ છે, અને એ આત્મા ક્યાં પહોંચશે, એની ગતિ શું થશે, એ સર્વનું દર્શન એમને સહજ છે. આવા એ દિવ્ય પુરુષ બ્રહ્મ સ્વરૂપની સ્થિતિમાં વર્ત્યા, 60-60 વર્ષ સુધી એમને આ કાર્ય કર્યું છે. એમને પ્રશ્ન પૂજ્ય મનોજભાઈએ પૂછ્યો કે સાહેબજી, તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો, તમારા જીવનનો હેતુ શું છે? આપણે સૌ જાણીએ છીએ ત્યારે એમને બહુ જ નાનું વાક્ય બોલ્યા, અમારે તો કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે ઉપાસનાનું કાર્યનો આરંભ કર્યો છે, કાર્યને વહેતું કર્યું છે, એ સદાય વહેતું રહે એ માટે અમારા સમગ્રને એ કાર્યમાં હોમી દેવું, એ જ અમારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે. એ કાર્ય શું હતું? શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું કાર્ય શું હતું? અક્ષર પુરુષોત્તમની ઉપાસના, જેનું સ્થાપન શાસ્ત્રીજી મહારાજે કર્યું. વાતો તો થઈ હતી, ભગતજી મહારાજે, કૃષ્ણજી અદાએ, જાગાસ્વામીએ કાર્ય ઓછું નથી કર્યું, પાયાનું કામ કર્યું છે, જરૂર કર્યું છે, પરંતુ એને પ્રકાશમાં લાવ્યું, લાવવાનું જે ભગીરથ કામ એ શાસ્ત્રીજી મહારાજે કર્યું. એ જમાનો હતો જ્યારે શ્રીજી મહારાજને જે પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે સ્વીકારવા ખૂબ અઘરા હતા, તો ગુણાતીતને તો સ્વીકારાય જ કેવી રીતે? વાતો થાય, સ્વીકાર કરવાનો અઘરો હતો, પરંતુ શાસ્ત્રીજી મહારાજ એવા દિવ્ય પુરુષા બ્રહ્માંડમાં આવ્યા હતા, રોમ રોમ શ્રીજીને પ્રગટાવીને આવ્યા હતા. આ કાર્ય કરવા માટે જ એમને પોતે અવતાર ધારણ કર્યો હતો. ગુણાતીતને માટે સ્વપચને ત્યાં વેચાવવું પડે ત્યાં પણ અમે તૈયાર છીએ, આ એમના શબ્દો છે. અને એ કાર્યનો જે પ્રસાર કરવા માટે આવ્યા હતા એટલે એમને એ જ ગુણાતીતાનંદ સ્વામી અને એ જ સહજાનંદ સ્વામીને સાથે મધ્ય મંદિરમાં પધરાવવાનો સંકલ્પ કર્યો અને મોટા મોટા 6-6, 12-12 મહિનામાં એમને પાયા નાખીને મોટા ભવ્ય 5 શિખરબદ્ધ મંદિરો તૈયાર કર્યા, ભગવાન પધરાવ્યા. એ ઉપાસનાનું કાર્ય શું હતું? જ્યાં સુધી એવા સત્પુરુષને પોતાનું સમગ્ર સોંપતા નથી, જ્યાં સુધી એના ચરણોમાં સમર્પિત કરતા નથી, ત્યાં સુધી મન બુદ્ધિ આપણા દિવ્ય થતા નથી. આપણા હૃદયમાં આપણે પ્રભુ પધરાવવા છે, રોમ રોમમાં પ્રભુ પ્રગટ કરવા છે, આપણા વર્તનમાં, વ્યવહારમાં, વિચારમાં પ્રભુને સાથે રાખીને સઘળું કાર્ય કરવું છે. હું જે કંઈ કરું છું એ તો મારો પ્રભુ કરે છે, હું તો નિમિત્ત માત્ર છું. આ વાતો શાસ્ત્રોમાં પણ લખી છે, આપણે સાંભળી પણ છે, ગીતામાં પણ એ જ ઉપદેશ આપ્યો છે. એને ચરિતાર્થ કરવાનો, પ્રતિ પણ જીવી બતાવવાનો, નામ શેષ થઈ જવાનું, સાવ સ્વના ભાવમાંથી બહાર આવી જવાનું, અહંકાર શૂન્ય થઈ જવાનું બહુ કપરું કામ છે. પણ એવા ગુણાતીત સંત પુરુષ સાથે જો આપણને આત્મબુદ્ધિને પ્રીતિ થાય, એ આપણને સ્વીકારે, આપણે એમનો રોમ રોમ સ્વીકાર કરીએ, અને એટલો બધો મહિમા સમજીએ કે એ જ કરતા હરતા છે મારા જીવનનો, એના સંકલ્પે અમારું જીવન ચાલે છે, મારી સમગ્ર સાધનાનો દોર તો એમના હાથમાં છે, મારા સ્વના ભાવનું સંપૂર્ણ રૂપાંતર કરવાની સામર્થ્ય પ્રભુએ એમને આપી છે. આવા ભાવથી જ્યારે એવા દિવ્ય પુરુષના ચરણોમાં આપણું મસ્તક મૂકીએ છીએ, આપણી બુદ્ધિને, આપણા જ્ઞાનને, આપણા અહંકારને એમના ચરણોમાં સમર્પિત કરીએ છીએ, ત્યારે આપણું સમગ્ર તંત્ર દિવ્ય બને છે. એવું દિવ્ય કરવાની સામર્થ્ય, આપણા સૌના આત્માને પવિત્ર કરવાની સામર્થ્ય શ્રીજી મહારાજે એમને આપીને આ બ્રહ્માંડમાં સાહેબજીને મોકલ્યા છે. એ પરમ તત્વના ધારણ કરેલા દિવ્ય આત્મા બ્રહ્માંડમાં પધાર્યા છે. યોગી બાપાને એ બ્રહ્મ સ્વરૂપ સાધુ હતા, સહજ દર્શન થયું. આ ચૈતન્ય અમારું કામ કરશે, શ્રીજી સ્વામીનું કામ કરશે. આ બ્રહ્માંડમાં શ્રીજી અને સ્વામીનો મહિમા વધારશે. સત્પુરુષ દ્વારા જ આત્યંતિક કલ્યાણ છે. આ પરમ સત્યનો પ્રસાર આ પુરુષ કરશે. એ બાળપણમાં જ્યાં સંબંધમાં આવ્યા અને ત્યાં એમને એ દર્શન કર્યું ને પોતે સ્વીકાર્યા, ગળે લગાડ્યા, આશીર્વાદ આપ્યા, જસુભાઈ તમે તો આ બ્રહ્માંડમાં અનંત જીવોને માયા પાર કરવા માટે આવ્યા છો, તમ દ્વારે 6000 એકાંતિકો તૈયાર થશે, તમારા સંકલ્પે સર્વના જીવ બ્રહ્મરૂપ થશે, અને એ બ્રહ્મરૂપ કરવા માટેની જે સાધના છે, એ જે માર્ગ છે, એ માર્ગ જે કોઈ સ્વીકારશે એ સર્વને માયા પાર કરવાની જવાબદારી અમારી છે. એ જે આશીર્વાદ એમને 14મી મેના સવારના 5 વાગે આપ્યા કે જસુભાઈ સાહેબ જાઓ, અમે તમારી સાથે છીએ. સર્વના આત્મામાં પ્રભુ પધરાવવાનું કામ કરજો, આને આ કપડામાં રહેજો, સંસારમાં જશો નહીં. માયા તમારા સંકલ્પે સર્વના હૃદયમાંથી ટળી જશે. જે આશીર્વાદો તે દિવસે જે આપ્યા છે, અમે તમારી સાથે છીએ, અદ્ભુત આશીર્વાદ છે. તમારા હૃદય ભગવા કરવા છે. હૃદય ભગવા એટલે ભગવા હૃદયમાં પ્રભુનો વાસ, ભગવા હૃદયમાં અખંડ 24 કલાક પ્રભુનું સ્મરણ, પ્રભુનું ચિંતન, પ્રભુ પ્રત્યે કરતા હર્તાનો ભાવ અને પ્રભુના સંબંધવાળા સર્વની વિષયો દિવ્ય ભાવ, જે યોગીજી બાપા આખું જીવન જીવ્યા, સંબંધવાળો માથાનો મુગટ માનો, કેટલી મોટી એ સ્થિતિ છે. એ સ્થિતિનું દર્શન આજે આપણે સાહેબજીમાં જોઈએ છીએ. કોઈ પણ સંબંધવાળા હોય, સાહેબજીને ધર્મનું કોઈ બંધન નથી. ભગવાન સ્વામિનારાયણનો તો એ માથાનો મુગટ માનીને એને માથા પર ચઢાવે છે, એને ભાવથી સ્વીકાર કરે છે. એમનામાં એક સામર્થ્ય મહારાજે યોગી બાપા એવી આપી છે કે તમારી સામે જે આવશે ને એ આત્મા કોણ છે, કેટલા જન્મથી આવે છે અને ક્યાં પહોંચવાનો છે, એનું દર્શન જાઓ તમને સહજ થઈ જશે. કહેતા નથી, એ સહજ દર્શન છે. એમને સર્વને નમી શકે છે, કોઈ પણ ધર્મના કોઈ પણ સંતને, કોઈ પણ ભક્તને પણ એ આવકારતા એવા ભાવથી આવકારે છે. ત્યારે રામદેવજી મહારાજે એમ કહ્યું કે અમે મોટા મોટા સંતો, મહામંડલેશ્વરો, અમે કોઈને પરમ પૂજ્ય ના કહીએ. પરમ પૂજ્ય કહેવાનું તો આમ સાહેબજીએ મને શીખવાડ્યું. સાહેબજી સૌને પરમ પૂજ્ય માને છે, અને અમે તો ઘણીવાર જોઈએ છીએ સાહેબજી પાસે કંઈક લખવાનું હોય, લખવા જઈએ તો નામ કોઈનું લખે ને તો એ પરમ પૂજ્ય જ. આજે પરિમલભાઈ આવ્યા છે, એમનું નામ એમને લખવાનું હોય તો સાહેબ પરમ પૂજ્ય પરિમલભાઈ એમ લખે. આ ભાવ એ પરિમલભાઈના આત્મામાં પ્રભુ સાક્ષાત બિરાજમાન છે, અને એ બહુ મોટો ઊંચો આત્મા છે, એનું દર્શન એમને છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ આવે, ભગવાનના ભક્તો આવે ત્યાં એને તો માને છે જ. એમને સાથીદારો, એમના મિત્રો, એમની સાથે કોલેજમાં ભણ્યા, પૂજ્ય અશ્વિન દાદા, પૂજ્ય રતી દાદા, પૂજ્ય હર્ષદ દાદા, પૂજ્ય ડૉક્ટર દાદા, પૂજ્ય વીએસ દાદા, બધા એમની સાથે ભણ્યા. એમની સાથે એમના મિત્રો તરીકે રહ્યા. એમને એમને તો જે દિવસે મળ્યા તે દિવસથી જેવા બ્રહ્મના સ્વરૂપો માનીને એમને સ્વીકાર કર્યો, તો આજે એ સ્થિતિને સૌ પામ્યા. આજે અશ્વિન દાદાનું જીવન જોઈએ તો ટોટલ સાહેબ દાદાના હૃદયમાં સ્થાન લઈને સમર્પિત કર્યું છે. પોતાના મન બુદ્ધિ ચિત્ત અહમ સગડું છોડીને કેવળ સાહેબ અને સાહેબના ભક્તો માટે શું ના થાય. આજે 75 વર્ષની ઉંમરે અહીંયા આ ભૂમિ પર 1.5 મહિનાથી આવીને વસ્યા છે. આટલા બધા તાપમાં એ લીમડાની નીચે એ બેઠા છે અને સૌએ આપણે દર્શન કર્યા છે. ધન્યવાદ છે અહીંયા જે ભક્તો હતા એમને કેટલીક વાર આપણને વોટ્સઅપમાં અશ્વિન દાદાની મૂર્તિ મોકલી છે. નાની પાટલી ખાટલી ઉપર બેઠા હોય, બપોરના તાપમાં માથે રૂમાલ બાંધ્યો હોય અને પરસેવે રેબઝેબ હોય અને ત્યાં આરામ કરે. આ સંપૂર્ણ સમર્પણ આવા દિવ્ય પુરુષના ચરણે હોય નહીં ત્યાં સુધી થઈ શકતું નથી. પોતાના દેહની પરવા કર્યા વગર, જેને 5-5 બાયપાસના ઓપરેશન કર્યા હોય એની કશી ગણકાર્યા વગર અને કેવળ એક પ્રભુની સેવામાં સમર્પિત થઈ જાય. હું અશ્વિન દાદાની વાત કરું છું ત્યારે એટલું જ સમર્પણ અમારા પરેશભાઈ લો, યજ્ઞેશભાઈ લો, રમેશભાઈ ઝા લો, એકે એક સાધુ અને એવા એક એક ભક્ત સાહેબજીના યોગમાં જે આવ્યા એ સૌના હૃદયમાં આ ભાવ પ્રગટાવ્યો છે. એના આત્માને જોયો છે, એનો સ્વીકાર કર્યો છે અને આત્મા શુદ્ધ અને પવિત્ર થઈ અને કેવળ ભગવાન ધારીને ભગવાનનું સુખ પ્રાપ્ત કરે એ જ માત્ર એક સંકલ્પ કર્યા છે. યોગી બાપાએ એમને જે આશીર્વાદ આપ્યા, જસુભાઈ સાહેબ તમે સંકલ્પ ન કરો એ તમારી ખોટ, પૂરા ના કરીએ અમારી ખોટ, એ સંકલ્પ એમને શું કર્યા. આપણા જેવા સૌ ચૈતન્યોના હૃદયમાં પ્રભુ બિરાજી જાય, સૌ અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરતા થઈ જાય, 24 કલાક એ બ્રહ્મની મસ્તીમાં જીવતા થઈ જાય અને જે સનાતન સાધના માટે આજે હજારો ને લાખો વર્ષથી જે સાધના થઈ રહી છે, રોમ રોમમાં પ્રભુ પ્રગટાવવાની સાધના, જેને જેને પોતાના સમર્પણ કર્યા છે, જેને જેને ઘર છોડ્યા છે, જેને જેને ત્યાગ સ્વીકાર્યો છે, એ સર્વના હૃદયમાં ભાવના તો એ છે કે મારા રોમ રોમમાં પ્રભુ બિરાજી જાય અને પ્રભુ અખંડ મારામાં કામ કરતા થઈ જાય. એ જ એકમાત્ર સંકલ્પથી તો એ ઘર છોડે છે, ત્યાગ કરે છે. એ કરાવવાનું કામ એ આવા સંત પુરુષ કરે છે. અને સાહેબજીએ જે દિવસથી યોગી બાપા એમની પર દ્રષ્ટિ કરી તે દિવસથી આજ પર્યંત એ કાર્ય કર્યું છે. એમના યોગમાં જે જે આવ્યા આપણે સૌ એટલા માટે તો બહુ ખૂબ ભાગ્યશાળી છીએ. આવા સંતના યોગમાં છીએ, આવા સંતે આપણને સ્વીકાર્યા છે. આવા સત્પુરુષ જેના રોમ રોમમાં પ્રભુ છે અને પ્રભુ આપવાની જ કેવળ માત્ર ઝંખના છે એવા દિવ્ય પુરુષે આપણને સ્વીકાર્યા છે. આવડા મોટા ભવ્ય મંદિરો રચાય, એમાં સેવામાં જોડાય, આવા ઉત્સવો થાય, ઘર ઘર જઈને નાના બાળકો પાત્ર ધરીને માગે કે અમારા સાહેબજીનો અમૃતોત્સવ છે, કંઈક સેવા આપો. બાળકોને સાહેબજીએ એમ કહ્યું કે 50 રૂપિયા આપશો તો તમારે 5 લાખ ગણી લઈશ, પણ એ 50 રૂપિયા તમારા મા બાપ પાસેથી નહીં લેવાના. તમારે તમને મા બાપ રોજ 5 રૂપિયા આપતા હોય તો મેં 1 રૂપિયો બચાવજો અને એ ભેગા કરજો ને એમાંથી 50 આપજો તો તમારા 5 લાખ ગણી લઈશ. આદેશ તો આપ્યો. એક એક બાળક, અમારું યોજસને 7 વર્ષનું 6 વર્ષનું બાળક શીરીએ શીરીએ જાય, પાત્રને ઊભું રહે, આમંત્રણ આપે કે અમારા સાહેબ દાદાનો અમૃતોત્સવ છે, જરૂર પધારજો અને અમને કંઈક સેવા આપો ને. એમ કરીને એ બાળકોએ મોગરી ગામની શેરીમાં ગામે ગામ જઈને 18,000 રૂપિયા ભેગા કર્યા. 18,000 રૂપિયા કેટલી રકમ એ બહુ મહત્વનું નથી, એ દીકરાઓના બાળકોના હૃદયનો ભાવ કેવો હશે. 8-10 વર્ષના કુમળા બાળકો, 5 અમારું જોશો 6 જ વર્ષનો, એવા કુમળા બાળકો શેરી શેરીમાં જાય અને વડીલોની પાસે ઊભા રહે, નમ્ર ભાવે ઊભા રહે, એમને પગે લાગે, એમને બે હાથ જોડે અને પછી એમને વિનંતી કરે, એ નમ્રતા, એ વિવેક, એ સાહેબજીએ ઉપદેશ આપ્યો એના કરતાં તો એના માટે સંકલ્પો કર્યા છે. આપણા સૌના જીવનમાં પણ આપણે વિચાર કરશું તો આપણું સંસારિક જીવન જે હતું, હઠ માન ઈર્ષા રાગ દ્વેષ લઈને જે દુઃખી થતા હતા, અહંતા મમતાથી આપણે જે દુઃખી થતા હતા, આપણા જીવનમાં આજે 5 વર્ષે 10 વર્ષે જેમ જેમ એમના પરિચયમાં આવતા ગયા પરિવર્તન આપણે જોયું છે. આપણા જીવનનું પરિવર્તનનો વિચાર કરીએ તો પણ આપણે જોયું છે કે આપણે શાંત થયા છીએ, આપણે વિચારતા થયા છીએ, એકવાર થોભી અને પ્રભુનું સ્મરણ કરી અને પછી નિર્ણય લેતા થયા છીએ, પ્રભુને સાથે રાખતા થયા છીએ, સર્વ કાર્યોમાં ગમે એવો પ્રસંગ બને ત્યારે મારા પ્રભુએ કર્યું છે, આ સાહેબજીના સંકલ્પે થયું છે અને એ મારી સાધનાના ભાગરૂપે છે એવું સ્વીકારતા આપણે થયા છીએ. આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય કે માઠો પ્રસંગ હોય, એવા પ્રસંગે પણ મારો પ્રભુ મારો કરતા હર્તા છે એ ભાવ રાખીને આપણે પ્રતિપળ જીવતા થયા છે, એ પ્રદાન આપણા સૌના આત્મામાં સાહેબજીએ પ્રભુ પધારવીને કર્યું છે. આપણે સૌ બહુ ભાગ્યશાળી છીએ જે સાધના કરવા માટે, એમ કહું કે જે આ યોગમાં આવ્યા છે આજે નથી આવ્યા, મને ચોક્કસ ખબર છે, હું સમજું પણ છું કે મારું જીવન એવું નહોતું કે હું સીધો ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જઉં. યોગી બાપાએ દ્રષ્ટિ કરી, સ્વીકાર્યો, સાહેબજીના ચરણોમાં મૂક્યો. તે દિવસથી આજ પર્યંત અનંત દોષો હતા, સાહેબજીએ એ દોષો જોયા છે, આંગળી બતાવીને કહ્યું નથી કે આ ના કરીશ બેટા તું, એવું કહ્યું નથી. એમને માળા કરી છે, એમને પ્રાર્થના કરી છે અને સમજાવ્યું છે આ કરતો રહે, ભગવાનનું ભજન કરતો રહે, એમને બળ પૂર્યું છે અંદરથી. એ આવા સંત પુરુષ બળ પૂરે ત્યારે જ આપણને બળ લેવાનું મન થાય છે. ભગવાનનું બળ ક્યારે લેવાય? આપણે આપણી બુદ્ધિથી બધા સમાધાન શોધીએ છીએ, આપણા જ્ઞાનથી આપણા સમાધાન શોધીએ છીએ, આપણામાં શક્તિ છે હું આ બને આને પાર કરી જઈશ એવા સમાધાન શોધીએ છીએ, પણ એ સમાધાન પાંગડા પુરવાર થાય છે. કદી સંપૂર્ણ રીતે આપણને એમાંથી આપણને બહાર લાવી શકે નહીં, તો એ સમાધાન કોણ કરે? એ હૃદયમાં આવા ગુણાતીત સંત પુરુષ. શરત એટલી એ આપણો સ્વીકાર કરે છે કારણ કે આપણે આત્માને જુએ છે, પણ સામે પક્ષે આપણે એમનો એટલો જ સ્વીકાર કરવો પડે, એનો મહિમા સમજવો પડે. એ સાક્ષાત અક્ષરધામમાંથી આપણા કલ્યાણને માટે આવ્યા છે, એનું સતત ચિંતન કરવું પડે, એમના ચરિત્રોનું ચિંતન કરવું પડે, એમની મૂર્તિનું ચિંતન કરવું પડે, સવારમાં બેસીને શાંતિથી પ્રાર્થના કરીને એમને સંભાળવા પડે, એમના ગુણ વિચારવા પડે. એનાથી આગળ એમના સંબંધમાં જે આવ્યા ભક્તો છે એમને નિર્દોષ માની અને એમની પણ સ્મૃતિ કરવી પડે, એમના માટે પણ એમની પણ સેવા કરવી પડે. આ બધી સાધના છે. આમાં જેટલું કરીએ એટલું પામીએ, જે અહોભાવથી મંડીએ એટલું પામીએ. આપણા દેહને સાચવી રાખીને બેસી રહીએ, દેહ તો પડી જવાનો 70, 75 વર્ષ, 80 વર્ષ ભગવાને જે આપ્યા છે, અને જ્યારે ખખડી જશે ત્યારે ચાલવાનું નહીં ફાવે. અત્યારે અમારે ઉતરવું પડે, હાથ પકડવો પડે છે, જે દોડીને કૂદી કૂદીને ચડતા હતા. દેહ તો એવું થઈ જવાનું, દેહ તો સળગાવી દેવાનું, એના લાકડા ભેગું થઈ જવાનું, એ માટીમાં માટી ભળી જવાની. એ દેહને ભગવાન માટે, ભગવાનના ભક્તો માટે, એની સેવા માટે જેટલું વપરાશે એટલું શુદ્ધ થશે, આપણા આત્માને પવિત્ર બનાવશે અને 24 કલાક એ પ્રભુને રહેવાનું મંદિર બનાવી દેશે. આજે અહીંયા મંદિરની રચના થઈ છે, 23મી તારીખે એમાં પ્રતિષ્ઠા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, પરમ પૂજ્ય સાહેબજી કરશે, એમાં પ્રાણ પૂરશે, આરસની મૂર્તિઓ છે, એ આરસની મૂર્તિઓને સાક્ષાત જીવંત બનાવશે. આપણી જે કોઈ પ્રાર્થનાઓ કરીશું એ સાંભળશે. આ દિવ્ય પુરુષમાં એટલી સામર્થ્ય છે, એટલી શક્તિ છે એમનામાં, એ મૂર્તિઓને જીવંત બનાવીને આપણા સર્વ સંકલ્પો, સર્વ પ્રાર્થનાઓ જે કંઈ કરીશું એ સર્વ પૂરી પૂરા કરશે, અને શુભ સંકલ્પો તો તત્કાળ પૂરા કરશે. સામે બેસીને પ્રાર્થના કરીએ બધી સાંભળશે, પણ આ વિશ્વાસ, આ શ્રદ્ધા, એ શ્રદ્ધાને વિશ્વાસ કેમ વધે? આ દિવ્ય પુરુષનો મહિમા સમજ્યો તો વધે, કે આ સામાન્ય પુરુષ નથી. આ દેખાય છે આપણી વચ્ચે, એમાં આજે અડધું શર્ટ પહેરીને આવ્યા છે, સામાન્ય પાટલું પહેરીને આવ્યા છે, આવ્યા આમ એટલે આપણને બહુ બધા ઊભા થઈ ગયા, બે હાથ જોડી દીધા, સરસ આવતા હતા, દર્શન પણ કરી લીધા. આ દર્શન ચિરંજીવ બનાવવા છે. એ દર્શન જે કર્યા છે એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને અખંડ રોમ રોમમાં પ્રગટાવીને, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરીને આવનારું આ ભવ્ય દિવ્ય સ્વરૂપ છે, અને એ દિવ્ય સ્વરૂપની સ્મૃતિ કરીશ તો મારા સમગ્ર તંત્રને શુદ્ધ બનાવી દઈશ, એવી આપણને હિંમત, એવી શક્તિ મને પ્રાપ્ત થઈ છે એવા ભાવથી એવા દિવ્ય પુરુષને આપણે દર્શન કર્યા. આવીને આપણી વચ્ચે બિરાજ્યા છે, આપણે એમના દર્શન કરીએ છીએ. આટલો મોટો ભવ્ય ઉત્સવ રચાયો છે, જે જે આવે છે, બહુ સરસ વ્યવસ્થા છે, બહુ સારું કર્યું છે. કોણે કર્યું? એ દિવ્ય પુરુષે. એમને તો એમનો અમૃતોત્સવ ઉજવવો જ નહોતો, એમને પોતાને ગઈકાલે વાત કરી, ઉજવવો જ નહોતો. એ તો પાછું ઠેલતા હતા. અને આ અનુભવ તો અમને વર્ષોથી છે. સાહેબજીનો 40મો જન્મદિવસ ઉજવવાનો શરૂ કર્યો, 33મો પહેલો ઉજવ્યો. ત્યાર પછી એનો જ્યારે પણ જન્મ એમનો પ્રાગટ્યનો દિવસ આવે ને ત્યારે સાહેબજી શું કહે, આપણે એક કામ કરો ને, આપણે શિબિર ગોઠવી દઈએ. કેમ? તો કે બધા ભેગા શું કામ કરવા, ખોટા ખર્ચે શું કામ કરવા, એક શિબિરમાં જતા રહીએ. અમને 3 વાર તો મહાબલેશ્વર લઈ ગયા એમના જન્મ પ્રાગટ્યના દિવસે જ. એક વાર તો અમને બાળા શિબિરમાં, ધ્યાનની શિબિરમાં, એમનો 8મી તારીખે માર્ચની એમનો પ્રાગટ્યનો દિવસ, એમને 5મી, અમને પૂછ્યા વગર 5મી થી 15મી માર્ચ આપણે બાળા શિબિરમાં બધા ધ્યાન કરવા જતા રહીએ, ગોઠવી દીધું એમને. એમને પોતાનો પ્રાગટ્યનો દિવસ ઉજવાય સહેજ પણ ના ગમે તો આ એમને કેમ આ રજા આપી આપણા સૌના કલ્યાણને માટે? આમાં જે જે સેવાઓ કરશે, નાની મોટી સેવાઓ કરશે, એ સર્વના આત્મામાં પ્રભુ બિરાજશે. સૌના દિવ્ય અંત, ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થશે, પવિત્ર થશે, આ સેવાના ફળ સ્વરૂપે થશે. જેને ધનથી સેવા કરી છે, જેને મનથી સેવા કરી છે, જેને આત્માથી સેવા કરી છે, જેને પોતાનું શરીર દેહ વાપર્યું છે, તન મન ધન અને આત્માથી જે કોઈ જોડાયા છે, એ પવિત્ર થશે. આ વસ્તુ દેખાતી નથી, એના સરવાળાના મંડાય, પણ એ તો અનુભવાય. અહોહો ભાવે જે સેવા અર્પણ કરે એના હૃદયમાં પ્રભુ ચોક્કસ બિરાજે, એની નિષ્ઠા પાકી થાય. ભગવાન મારા હૃદયમાં અખંડ છે, ભગવાન જ કરતા હર્તા છે, અને એ ભગવાન આજે પ્રત્યક્ષ અને પ્રગટ મને સાહેબ દાદા સ્વરૂપે મળ્યા છે, એ નિશ્ચય એનો પાકો થાય. એ માટે આ ઉત્સવો છે, એ માટે આ સેવાઓ છે. અને જે જે સેવાઓ ભળ્યા છે એને જરૂર એની અનુભૂતિ થઈ જ હશે, અને જે જે કરી રહ્યા છે એને સર્વને એનો આનંદ અંદરમાં આવશે, અને એ જ સાચો સહજાનંદ છે. આપણે એવા સહજાનંદ પ્રાપ્ત કરવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ. આજે આટલા બધા જ્યોતિબહેનને સૌ સંતો પધાર્યા, પૂજ્ય દિનકરભાઈ અને સૌ પધાર્યા, સૌ સ્વયંસેવકોના હૃદયમાં, સૌ મુક્તોના હૃદયમાં, સેવકોના હૃદયમાં એક ભાવ છે, કેમ રાજી કરી લઈએ, કેમ સેવા કરી લઈએ. એ ભાવ જે પ્રગટ થયો છે આવી સેવાના ફળ સ્વરૂપે, ઇંગ્લેન્ડમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો ત્યારે જે જે ભક્તો ત્યાં આવ્યા, ઇંગ્લેન્ડના બધા ભક્તો આવ્યા, એ બધા સેવકોની સેવા જોઈને રાજી થઈ ગયા. આટલું બધું વ્યવસ્થા તો બહુ સારી હતી. ખૂબ સુંદર પેન્ડોલ બનાવ્યો હતો, એની અંદર સરસ બધા આસન બનાવ્યા હતા, બધાને બેસવાની વ્યવસ્થા સરસ હતી. એ તો ખૂબ ઉત્તમ હતી, પણ એ ઉત્તમ થઈ કેમ? સાહેબ દાદાએ એક સેવકના હૃદયમાં એ મહિમા સિંચ્યો છે કે અહીંયા જે આવે છે એ બધા ભગવાનના સ્વરૂપો માનીને એમની સેવા કરી લો, અને સેવાના ફળ સ્વરૂપે તમને મળશે શું? તમારા હૃદયમાં ભગવાન બિરાજી જશે. એ મુક્ત સંકલ્પ કરે છે, સદાય આપણા માટે પ્રાર્થના કરે છે, સદાય એ માળા કરે છે, અને એને એમના સંતો પણ એ જ કાર્ય કરે છે. પૂજ્ય અશ્વિન દાદા કોઈને આજ્ઞા કરે કે બેટા જા પેલું ત્યાંથી બોક્સ છે ને લાઈન અહીં મૂકી દે, એનું ફળ એને મળી જાય, નોંધાઈ જાય. એ દિવ્ય પુરુષ એ કોણ છે? એ કોણ આજ્ઞા કરે છે? આ જેનામાં અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા છે, જેના રોમ રોમમાં કેવળ સાહેબજીને પ્રાપ્ત પ્રસન્ન કરી લેવાનો એકમાત્ર ભાવ રહ્યો છે, અને સાહેબ દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરીને પણ આ સૌને પણ પ્રસન્નતા અપાવી દેવી છે, એવો એક ઉમળકો રહ્યો છે. એ સેવા સોંપે છે. સેવાનો બદલો, સેવા કરી લેવાનો ભાવ કદી હોતો નથી. કોઈ ધનથી સેવા કરી હશે, ઉમંગથી આ વખતે તો પહેલી વાર અનુપમ મિશનના ઇતિહાસમાં ધનથી સેવાઓ માટે કોઈને કહેવું હોય તો પહેલી વાર છે. આ અનુભવ તો એવા છે કે પેલી આટલા વર્ષોથી સાહેબજીએ અમને એવા ટ્રેન કર્યા છે કે કોઈને કહેવામાં અમને જરા એ લાગે, કોરા ચેક લઈને આવે, શું લખીએ એમાં? આપણે તો બીજા ક્યાં એમ કે 5 લાખ લખો. અરે દાદા, 5 લાખ તો હોતા હશે, 7 લાખ લખો. ના દાદા, 11 આપીશ. હું એમ કહું ને 11 લાખ 11 હજાર 111. અરે બાપા, એનથી વધારે કહો, એનથી વધારે. એક ભક્તરાજને એમ કહ્યું, એમનો ફોન આવ્યો, મેં ના લીધો, ફરી આવ્યો ના લીધો, ત્રીજી વાર આવ્યો ના લીધો, બીજે દિવસે એમનો ફોન આવ્યો કે દાદા તમને ત્રણ ત્રણ વાર ફોન કર્યા કે અમારે શું સેવા કરવાની, તમે અમને કહો, પણ તમે તમારો કોન્ટેક્ટ થયો નહીં, તમે ફોન લીધો નહીં. એટલે પછી અમે બધા ફેમિલીવાળા ભેગા થયા, અમે ત્રણ ભાઈઓ, મારા કાકા અને બધાએ નક્કી કર્યું કે અમે 15 લાખ રૂપિયા આપીશું. હું સારું થયું યાર ફોન ના લીધો, હું તમને 5 લાખથી વધારે કહેવાનો જ નહોતો, અને બહુ બહુ હું હિંમત કરું કદાચ તો 7 લાખ આપો, તમે 15 નક્કી કર્યા તો સારું થયું ને, એમાં ફાયદો જ છે અમને તો. આવા તો કેટલા બધા ભક્તો, તમારે બે હાથ જોડીને એમને વંદન જ કરવા પડે. આવા આ જ્યારે 15 લાખ એને આપ્યા એનો એમને એમને જ્યારે સંકલ્પ કરીને વિચાર કર્યો, એટલે તરત જ અંદર હૃદયમાં મહારાજ એમને ખૂબ બળ આપજો, ચાલુ થઈ જાય. જેને સાહેબને રાજી કરવા માટે આવા સંકલ્પો કર્યા એ ચૈતન્યમાં પ્રભુ તમે બિરાજી જજો, એમના રોમ રોમને પવિત્ર કરી દેજો, એ સેવાના ફળ સ્વરૂપે એમનું અક્ષરધામ રૂપ જીવન બની જાય એ કૃપા કરજો. તરત જ સંકલ્પને પ્રાર્થના ચાલુ થઈ જાય. સાહેબજીનું પ્રધાન જે બહાર દેખાતું નથી, આ પ્રધાન છે. એક એક સંતને એવા એમને તૈયાર કર્યા, એક એક ચૈતન્યને એમને એવા તૈયાર કર્યા, બે હાથ જોડીને નમતા. કોઈ અમારા લંડનનો પ્રસંગ તો આપને સૌને ખબર છે, યુવાન નવો જ છે, ઊભો હતો સેવામાં, કોઈ બેન આવ્યા જોરદાર ધક્કો માની કે ચાલ મને આગળ જવા દે, તો કે બેન આપણાથી ના જવાય, જવા દે. ના જવાય બેન, તમારથી ના જવાય, મને આદેશ છે અહીંયાથી આગળ કોઈનાથી ના જવાય. એક થપાટ મારી દીધી. એ થપાટ માર્યા પછી પણ એનો ભાવ તો એ જ હતો, બેન તમે મને મારો, જે કંઈ કરવું હોય દંડો લાઈન મારો તો મારો, પણ હું તું તમને મારાથી જવા ના જવાય, મને મારા જે અહીંયા નેતા છે ને એનો આદેશ છે કે અહીંયાથી કોઈને આગળ ના આવવા દેશો, તમારાથી ના જવાય બેન. આ જે નમ્રભાવ, આટલો બધો વિરોધ કરે છતાં પણ રહે, એ સાહેબજીએ શીખવાડ્યું છે. ઉપદેશથી નહીં, પ્રાર્થનાને માળા કરીને આ સંતોએ શીખવાડ્યું છે. પ્રાર્થનાને માળા કરીને સૌના ચૈતન્યમાં આ ભાવ જે પ્રગટ થયો છે એ એમને શીખવાડ્યું છે. અને એ કાર્ય કરવા માટે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું ઉપાસનાનું કાર્ય કરવાનું, સતાય વહેતું રાખવાનો એ અમારો સંકલ્પ છે. એ સંકલ્પ આજે એ કરી રહ્યા છે, એ સંકલ્પ પ્રમાણે પોતે જીવી રહ્યા છે, આપણને સૌને સંકલ્પમાં ભેળવીને એ પ્રમાણે જીવાડી રહ્યા છે. આ ગુણાતી પુરુષનું જીવન છે. આ સાહેબજીનો અમૃત મહોત્સવ આપણે ઉજવવા માટે એકત્ર થયા છીએ. આજે જે કોઈ પધાર્યા છે એ સૌને વંદન કરું છું, વંદન કરું છું. એ ખાલી બોલવાના શબ્દો માટે નહીં, પણ મને હૃદયમાં એવો ભાવ છે કે જે પુરુષ આ બ્રહ્માંડમાં આવીને આટલું બધું દિવ્ય કાર્ય કર્યું છે, જેને શ્રીજી મહારાજ અને જેને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર અને પુરુષોત્તમની જે નિષ્ઠા છે એનું પ્રવર્તનનું આટલું બધું ભવ્ય કાર્ય કર્યું છે, આટલા બધા મોટા કર્મયોગો કાર્યયોગ ઉપાડી અને સર્વનેમાં ભેળવ્યા છે અને સૌના હૃદયમાં પ્રભુ પધરાવ્યા છે, એ દિવ્ય પુરુષના આવા પ્રાગટ્યના મહામંગલકારી પર્વે એમને જે આ ભવ્ય મંદિર રચ્યું છે, ધન્યવાદ છે અમારા ચંદ્રકાંતભાઈ અને શીલાબેનને. તો વારંવાર જેટલી વાર મને સામે મળે ને એટલી વાર મારા હૃદયથી બે હાથ ભેગા થઈ જાય કે અને એને કેટલું મોટું પુણ્યનું કાર્ય કર્યું છે. સાહેબજીને લઈ આવ્યા, સાહેબ દાદા આ જમીન પર મંદિર કરો, જમીન લાખોની કરોડોની કરો સાહેબ મંદિર, આ બધું લઈ લો, 5 એકર 8 એકર બધી જમીન સાહેબ તમારી જ છે, આ બધી આપ એમાં મંદિર કરો, છાતી જોઈએ. આ પૂર્વના જબરજસ્ત ભક્ત હશે, આ સંકલ્પ કર્યો અને એના પરિણામે આપણે કેટલા બધાને સંબંધ યોગ થયો, આપણા સૌના હૃદયમાં પ્રભુ બિરાજી જાય એને માટેની જે સેવા કરવાની ને ફળ લેવાનું એ માટેના સુયોગ ઊભા થયા, એનું ફળ કેટલું બધું એમને મળે. આવા મુક્તો છે એવું એ જ અક્ષરધામમાંથી જ આવ્યા છે. અને જ્યાં એમને સાહેબજીનો સ્પર્શ થયો, બે હાથ જોડ્યા, મસ્તક મૂક્યું, અને આજે એમને કોઈ અપેક્ષા નથી. અમારા શીલાબેન અહીંયા પૂજન કરવા માટે શોધવા પડે, એ રથોડામ ક્યાંય સેવામાં હશે અત્યારે. એમને બોલાવવા હોય કે શીલાબેન આજે તમારા બધા બહેનો આવ્યા છે ને આપણા સંત બહેનો, એનું પૂજન કરવા માટે હાર પહેરવા પધારો, તો શીલાબેન તમને મળે નહીં, એ સેવામાં જતી રહ્યા હોય. આ આ આ જે છે ભક્તિ કરીને જે પામવું છે, જે સેવક ભાવ દાસભાવ દ્રઢ કરવો છે, એ આજે એક એક ભક્તના હૃદયમાં જે આપણને દર્શન થાય છે, એ જ આ સાહેબનું દિવ્ય કાર્ય છે. આવા દિવ્ય પુરુષના પ્રાગટ્યના મહામંગલકારી પર્વે એક જ પ્રાર્થના કરવી છે. હે સાહેબ દાદા, અમે જ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની છીએ, જાણીએ છીએ, જાણીએ કે વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય, બોલીએ ખરા અમે કે આ વસ્ત્રો જૂના થાય એમ ત્યાગ કરી દો છો, એમ જ્યારે તમારો આ દેહ જૂનું થાય ત્યાં ત્યાગ કરવાનો, આત્મા તો અજર અમર છે, આ કથા કરવાની શૈલી છે. પણ પ્રસંગ આવે ત્યારે વાસાંસિ જીર્ણાનિ માનવાનું બહુ અઘરું છે. આપણા જીવનમાં આઈને ઊભું રહે ત્યારે બે હાથ જોડીને, એવા મેં કેટલાય ભક્તો જોયા છે કે આવો પ્રસંગ આવે ત્યારે એમને, અમારા રમેશભાઈ બેઠા છે, અમે એમને રમેશભાઈ મામાના કહીએ છીએ, સાહેબજીનો પ્રાગટ્યનો દિવસ ઉજવાય, 9 વાગે સભા શરૂ થવાની, 1:15 એમના ફાધરે દેહ ત્યાગ કર્યો, એનો મેસેજ આવ્યો, સભા ચાલુ રાખો. તે બહુ અંગત ભક્ત હતા, ત્યાં સાથે વિદ્યાનગરમાં જ રહેતા હતા. એમનો અગ્નિ સંસ્કાર કરીને 11 વાગે તો સાહેબજીની સભામાં આવી ગયા. આ વાસાંસી જીર્ણની યથા વિહાય માન્યું કહેવાય. આવા મુક્તો એ સાહેબે એવા પ્રગટ કર્યા છે કે જેના હૃદયમાં આ જ્ઞાનને એમને સ્થાપના કરી છે અને જ્ઞાનને જીવતા કર્યા છે. જ્ઞાનને વિજ્ઞાન, અને ગઈકાલે બીજો શબ્દ એક આપ્યો ને આચાર્યજીએ, પ્રજ્ઞાન. આ પ્રજ્ઞાન સૌના જીવનો સાકાર થયું છે. આ રીતે આપણે સૌભાગ્યશાળી છીએ. તો હે સાહેબ દાદા, અમે જ્ઞાની છતાં જ્ઞાની છીએ, જાણીએ છીએ છતાં વર્તનમાં નથી મૂકી શકતા. અમારી મર્યાદાઓ છે, અમારા દેહના ભાવો, અમારા મન એટલા પવિત્ર નથી થયા, જેથી અમારે જે ઉપાય લેવાના પ્રાર્થનાના ભજનના, આપણો મહિમા સમજવા માટે અમારા હૃદયમાં 24 કલાકે પ્રાર્થના કરતા રહેવાની, એ નથી થતી. અમારા દેહ આડા આવે છે, અમારા મન બુદ્ધિ આડા આવે છે, દેહાડું એમાંથી અમને બહાર લાવો. અમે સેવા કરીએ, ઝેંગી કરીએ, એનું અમારે માન નથી જોઈતું, પણ એ સેવાના ફળ સ્વરૂપે અમારા અંતર નિર્મળ થાય, અમારા ચોખ્ખા થાય. અમને આપ બોલાવો ના બોલાવો, અમારે અહોભાવે સેવા કરી લેવી છે, એના ફળ સ્વરૂપે અમારે મન તમે માન આપો, એ નથી જોઈતું. દયાળુ અમને કેવળ અમને ચોખ્ખા કરો, પવિત્ર બનાવો, હમણાં રોમ રોમમાં પ્રભુ પધરાવો, અને 24 કલાક અમે અખંડ સહજાનંદ માણતા રહીએ એવી અમારા સૌની સ્થિતિ કરી દો. જે જે આપના યોગમાં આવ્યા છે, આપ તો બ્રહ્મ સ્વરૂપ છો, આપ એ હેતુ લઈને તો આ બ્રહ્માંડમાં પધાર્યા છો. અમને સૌને પવિત્ર કરવા માટેનો એકમાત્ર ઉદ્દેશ આપના જીવનમાં સદાય જીવંત છે, સદાય પ્રકાશિત છે, અને એ પ્રકાશમાં અમને ઝપકોડી દો. અમારા દોષનું દર્શન કરીએ, અને દોષનું દર્શન કરીએ ને નિરાશ ના થઈએ. આપ એવા સમર્થ છો, એક ફૂંક મારશો તો મારા દોષ ટળી જશે. આપની એવી સામર્થ્ય છે, યોગી બાપાએ આપને સામર્થ્ય આપી છે, શ્રીજી મહારાજે આપને સામર્થ્ય આપી છે, અને સામર્થ્યના ફળ સ્વરૂપે અમારા નિર્મળ અંતઃકરણ, નિર્મળ અમારું જીવન, અને એ રીતે પવિત્ર જીવન, અમારા રોમ રોમ પવિત્ર, અમારા ઇન્દ્રિયો અંતઃકરણ પવિત્ર, અને એવા ભાવથી જે તમે કોઈની સામે દ્રષ્ટિ કરો છો અને ચૈતન્યને જાગ્રત કરો છો, એ સામર્થ્ય તો આપે જ કહ્યું છે, શ્રીજી મહારાજે પોતે કહ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, તમને સૌને અમારા જેવા બનાવવા છે. યોગીજી મહારાજે તો એવા આશીર્વાદ આપ્યા કે તમને સૌને શાસ્ત્રી મહારાજ જેવા કરવા છે. પોતાના ગુરુ જેવી સામર્થ્ય આપવાની વાત જે કરે છે, એ ગુણાતીત પુરુષને આજે વારંવાર વંદન થાય છે. અને એવા જ ગુણાતીત પુરુષ આપ છો દયાળુ, તો અમને એવા આશીર્વાદ આપો, જેથી આપ અમે આપ તમારું કાર્ય જે કરવાનું, અમે કાલે પણ એક સંકલ્પ કર્યો, આપનું કાર્ય આપની રીતે આપને કેવળ પ્રસન્ન કરવા કરવું છે, એમાં અમારા ઇન્દ્રિયો અંતઃકરણના દેવતાઓ અમને છેતરી ના જાય, અમારું મન બુદ્ધિ આડા ના આવે, કેવળ આપને જ પ્રસન્ન કરવાના ભાવ થન ગણે, અને જ્યારે દેહમાં કશી પણ કસર આવે ને કંઈક આળા ભાવ આવે ત્યારે અમે ભજનને પ્રાર્થનાનું બળ લઈ અને એમાંથી નીકળી જઈએ ને કેવળ 24 કલાક આપની ભક્તિ કરતા રહીએ. અને અમે માનીએ છીએ કે આ પ્રભુનું સ્વરૂપ છો, આપની ભક્તિ એ જ પરાભક્તિ છે, એ જ ભક્તિ શ્રીજી મહારાજની છે, એ જ ભક્તિ યોગી બાબા શાસ્ત્રી મહારાજની છે, એ જ ભક્તિ કાકાજી પપ્પાજી સૌની છે, અને એવા દિવ્ય ભાવની ભક્તિથી અમારું સદાય અંતઃકરણ થણગણતું રહે અને એવા ભાવ થી અમે સદાય પતિ પર જીવતા રહીએ એ અમારા સૌ પર કૃપા વરસાવો. એ અમૃત મહામંગલની અમારા સૌની પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.